સવત 1877 ફાગણ વધી અષ્ટમીના દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્ય જીણાભાઈના દરબારમાં ઓટાની વિશે ઢોલિયા પર બિરાજમાન હતા. ધોળો ખેસ પહેર્યો હતો, ગરમ પોચની રાતી ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળી ચાદર ઉઢી હતી અને પોતાના મુખારવિંદ આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈ બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, ભક્તો વચનામૃત છે ને બહુ અજોડ છે, બહુ ઊંડાણ વાળું છે, અને તમને ખબર કોઈ પણ વસ્તુ ઊંડાણથી પકડાય ને એની બહુ મહત્તા હોય. અમારા તળમાં છે ને કોઈ કૂવો ખોદે ને, અત્યારે ખોદે ને તો 4 ફૂટે પાણી આવે. કેટલા ફૂટે? 4 ફૂટે. પણ આ કયો મહિનો આલે? માગસર. કાર્તકજી આલે છે? હજી નથી પૂરો થયો. હજી તમને યાદ તો છો કાર્તક આલે છે, એટલે તમે શ્રોતા તો સાચા. પછી માગસર આવક નો આવે. હા, માગસર ને અડધો પોહ જાય એટલે તળિયું દેખાય. ભલે 50 ફૂટ ઊંડો કર્યો પણ 4 ફૂટે પાણી આવ્યું હોય એમ પછી તળિયું દેખાય. આપણે પાછલી વાળી કુવો છે ને, તો આપણે આગલા મહોત્સવમાં જમીન લીધેલી અને પછી ખબર પડે કાંઈ જૂનો કૂવો હતો, જેસીબી વળગાડ્યો ને તે 2 કલાકમાં પાણી આવ્યું. એમ કીધું અહીં ગધ છે, ભાઈ મેં મુક્ત સમય ત્રીજી દી જોવા ગયા ને તે ટીપું નંબળે. કેમ એમ થયું? ઉપરનું પાણી. અત્યારે તમે જાઓ ને તો હાથ લાંબો કરીને પાણી ભરેલું એટલું ભર્યું છે, પણ એમાં શું હોય? ઘઉં ન હોય, ચણા થાય અને દવા ન છાંટો જીરું થાય, અને દવા છાંટીને જીરું થાય છો. ગયા વર્ષે એમ વાયું હતું પાછલી વાડીમાં, નથી એની રખોડી છાંટી, નથી એને પંપ માર્યો, અને તોય 10 વીઘાનું હતું ને 75,000નું થયું હતું. બોલો, થાય છે, બધું થાય, નિષ્ઠા હોવી જોઈએ, બધી નિષ્ઠા કામ કરે. ઈ હોય ઘઉં ન હોય, ઘઉં વાવો તો છેલ્લા 2 પાણી ન થાય, 2 પાણ ઓછા રે. એ હાંજે કો ભર્યો હોય પણ બીજી દીધા તો તળિયું દેખાય. શું કામ? ઉપલું પાણી છે. બાકી આપણે અહીં બોર છે, વાડી એક છે, મંદિરે 3 છે. તમારે પોહાય ઉનાળો આવે નહીં, મચક ન આપે. પણ શું કામ ખબર? 1400 ફૂટ પછી પરવાણા આવ્યા. બોલો, કોઈ 1480 છે, કોઈ 1485 છે, કોઈ 1500 ફૂટ છે. એટલા ઊંડા છે તો ઉનાળામાં મચક આપે, અને ઊંડાણથી પાણી થયું ને એ ખૂટે બૂટે નહીં. એમ ચરિત્રના માધ્યમથી ફક્ત નિશ્ચય થયો હોય તો જે ટળી જાય, પણ જ્ઞાનની સાથે જે ઊંડાણથી નિશ્ચય મારનો થયો હોય અને મહારાજ જો હમજમ આવ્યા હોય તો દેશકાળ ભલે ને પોહાઈ થપાટો મારે તો આને હું લેવા દેવાય. એમ આમ તો ખુશી ઉછી મેં જીસમે તેરી રજા હે, મેલ માર્યા તો મેલ માર્યા તા ભજન કરીશું, કદાચ ઝૂંપડામાં રાખ તો ઝૂંપડામાં રહીને ભજન કરશું એમ, અને કદાચ સિટી હોન્ડા આપ તો એમાં બેહીને સત્સંગ કરશું, અને કદાચ લઈ લે સાયકલ આપ તો એમાં મસ્તી રાખશું. પણ આ નિશ્ચય થયો હોય તો ઉડાણથી મહારાજ સ્વરૂપ સમજામાં આવ્યું હોય તો ગમે તેમ થાય તોય એને એક સંકલ્પ નો થાય, એક સંકલ્પ નો થાય તેવો દ્રઢ ઠેરાવ કરવો. કારણ કે આ લોકનું સુખ તો નિર્ધાર નહીં, ક્યારે મળે ને ક્યારે વયું જાય, પણ મહારાજનું સુખ ન વયું જાય એનો ભગવાનના ભક્તોને ખાસ ખટકો રાખવો પડે. એટલે થોડુંક ઊંડાણ વાળું છે, તમને જરા કારક થોડુંક એમ થતું છે કે ક્યારે આમ, બસ કાલે પૂરું કરી દેવાના, પછી કરવી જ નથી કાલ પછી. એટલે કરવી નથી એટલે અહીં હમણાં નથી કરવી, આમ ભવિષ્યમાં તો મારે ને કરાવી છે તો કરશું, મારે ન કરવી તો કઈ નહીં. બરાબર ને? એ તો એની મરજી ઉપર આધાર છે ને. પણ કાલ સુધી મારે ને કહી રાખ્યું છે, કાલ બપોર સુધી ધામમાં નહીં તેડી જતા, પછી તમે લઈ જતા લઈ જજો. આ બધા હરિભક્ત બિચાર પાછા નારાજ થઈ જાય ને. એટલે કાલ બપોર સુધી ભક્તો આ વચનામૃત પંચાળા પ્રકરણ વંચાઈ રહ્યું છે, બહુ જોરદાર છે. એમાં 5મું વચનામૃત શું એની અદભુતતા, તમે વાંચ્યું તો છે ઘણી ફેરી પણ આજ તમને ખબર પડશે કે ઓહો 5મું વચનામૃત આટલું ઊંડાણ વાળું છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, કયા ઠેકાણે માન સારું છે, કયા ઠેકાણે સારું નથી, કયા ઠેકાણ નિર્માની પણ સારું છે, કયા ઠેકાણ સારું નથી. શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું મોટા સંતનું ઘસાતું બોલતો હોય તેને આગળ તો માન રાખવું તે જ સારું છે, અંતે ઘસાતો બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું, પણ વિમુખની આગળ નિર્માની થવું નહીં તે જ રૂડું છે, અને ભગવાનને ભગવાનના સંતને આગળ તો જે માન રાખવું તે સારું નથી, ને તેની આગળ તો માનને મૂકીને દાસાનું દાસ થઈ નિર્માની પણ વર્તું તે જ રૂડું છે. બસ આટલું જ છે વચનામૃત, આમ બીજું કાંઈ નથી. ઈતિ વચનામૃત પાંચમું છે. પણ હવે આપણે એના ઊંડાણમાં થોડાક જઈએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરને મોટા સંતનું ઘસાવતો બોલતો હોય તેને આગળ તો માન રાખવું. મહારાજ કે દ્રોહી હોય અને પરમેશ્વર કે મોટા સંતનું ઘસાતું બોલતો એની પાસે તો માન રાખવું, અને ભગવાનના ભક્તની પાસે નિર્માની થવું. એટલે એક વાત મહારાજ અહીં બતાવે છે કે નિર્માની ગુણ બહુ શ્રેષ્ઠ છે, પણ બધે નહીં વાપરતા. ક્યાંક માન રાખવું પણ ખરું. કોની પાસે રાખવું? તો મહારાજ કે સત્સંગનો દ્રોહી હોય. પાપીની પાસે રાખવું એવું મહારાજ ન બોલ્યા. પાપ અને દ્રોહ બેમાં બહુ ફરક છે, બરાબર સમજો. પાપ અને દ્રોહમાં બહુ ફરક છે. અને દ્રોહનું જન્મસ્થાન શું ગોતું કોઈ દી? દ્રોહનું જન્મસ્થાન શું ગોતું કોઈ દી? માન છે, બરાબર સમજો. આ પ્રયાસ કરજો. ઘણી ફેરી કહેવામાં આવે છે ને અહીંથી કે દાસ બનજો, નિર્માની થાજો, વિનય વિવેકી થાજો. એનું કારણ માત્ર એ છે, જો એ વસ્તુ નહીં આવે દાસપણું તો બધા જ ગુણ તમારા નિરર્થક થઈ જાય. એવમ નિષ્કામ હેશો, નિર્લોભી હેશો, નિસ્વાદી હેશો, નિર્સ્નેહ હેશો, પણ જો માની હેશો તો એક એક ગુણની કોઈ કિંમત નહીં રહે. એનું કારણ તમને કહું. કામ, લોભ, સ્વાદ, સ્નેહ આ બધા દોષ કેવા છે ખબર છે? પાપ કરાવે. આ બધા શું કરાવે? પાપ કરાવે. જ્યારે માન શું કરાવે? દ્રોહ કરાવે. બે માટલો ફરક છે. અને મહારાજે અંત્યના બારમામાં અને અંત્યના બાવીસમાં બંને એમ લખ્યું મહારાજ. મહારાજ કે અનંત ગુરુનો, ગુરુ સ્ત્રીનો સંગ કર્યો એટલે શું કર્યું? એને પાપ કર્યું અને અનંત બ્રહ્મહત્યા કર્યું. તમે વિચાર તો કરો, અનંત ગુરુ સ્ત્રીનો સંગ, અનંત બ્રહ્મહત્યા, અનંત ફેરી દારૂપાન કર્યું, અનંત ફેરી મીઠ ભક્ષણ કર્યું હોય તોય પણ મહારાજ કે એનો કોઈ કાળે છૂટકો થાય. શ્રીમાર ત્યાંનો કોઈ કાળે છૂટકો થાય, પણ દ્રોહીનો છૂટકો કોઈ દી થાય નહીં. કારણ કે પાપનું પ્રાયચિત છે, દ્રોહનું પ્રાયચિત નથી. તે પ્રાયચિત વિના જીવનો કોઈ દી ઉદ્ધાર શક્ય ન બને. પાપનું ગમે તેવું પાપ હોય તો પ્રાયચિત છે. અને બધા જ દોષવાળી વ્યક્તિ કામ, સ્વાદ, સ્નેહ, લોભ વગેરે વગેરે દોષવાળી વ્યક્તિ એ હોય શકે એ દોષ પછી એ નિર્માની હોય એવું બને, સમજાય? અને નિર્માની હોવાને કારણે એના ઉપર કોઈકનો રાજીપો થાય, અને કોઈકનો રાજીપો થાય એટલે ટળી જાય દોષ. અને સંપ્રદાયનો ઇતિહાસ છે જ ને, ગોપાળાનંદ સમયે રાજીપો થયો જ ને, આપણે એક દી વાત કરી હતી ને, વડોદરાને પેલા પાપી બ્રાહ્મણ ભાઈની પત્નીને ઘરમાં રાખી, બોલો એ કેટલો પાપી કહેવાય? ભાઈનું ખૂન કરીને એની ઘરવાળી પોતાના ઘરમાં બેહારી હતી, તોય પણ એને સમાધિ થઈ ને મહારાજ ક્યાં તો મુક્ત છે, પાપી હતો હવે નથી. હું કામ અમારા ગોપાળાનંદ સ્વામીનો રાજીપો પ્રાપ્ત કર્યો. એટલે તમામ દોષવાળી વ્યક્તિને વિકલ્પ છે કોઈકનો રાજીપો પ્રાપ્ત કરવાનો, અને રાજીપાની સામે એક દોષ ઉભો રહી શકતો નથી. એટલે પાપીનો ઉદ્ધાર થાય, દ્રોહીનો ન થાય. તમારા મનમાં એમ થાય કે સ્વામી તો પછી માની માણા રાજીપોનો પ્રાપ્ત કરી શકે? માની કોઈ દી રાજીપો પ્રાપ્ત કરી શકે નહીં, કારણ કે કોઈની આગળ ઝૂકે નહીં, અને ઝૂકી આવીને કોઈ દી રાજીપો પ્રાપ્ત થાય નહીં. એનું કારણ નહીં જો કે એનું કારણ પાછું છે, કામી, લોભી, સ્વાદી, સ્નેહી. એ પોતાની જાતને શું માને ખબર? હું ન્યૂન છું, મારી અંદર આ ખોટ છે. વિચારજો, મારી અંદર આ ખોટ છે, હું ભગવાનનો ભગત કહેવા છું, પરંતુ આ બરાબર મારી અંદર નથી, મારી અંદર ખોટ, ભગવાન કેમ કરીને રાજી થાય? એમ એના મનમાં પશ્ચાતાપના સંકલ્પો થાય. જ્યારે માનને કોઈ મનમાં એમ ન થાય, ઓલા બધાના મનમાં હું હું હાવ સામાન્ય છું ને, આ બધા કેવા માન, જો આની અંદર એક ખોટ નથી, દોષ નથી, અહોભાવ રહે. જ્યારે માનીને હું મનમાં થાય, હું જ બધા કરતા ટોપ લેવલે બેઠો છું, મારી કરતા બધા નીચા, પણ મારી ઉપર તો કોઈ છે જ નહીં, માનીને મોટું ઘમંડ હોય, અને ઘમંડ હોવાને કારણે કોઈની પાસે ઝૂકે નહીં, અને ઝૂકે નહીં એટલે ક્યાંયથી રાજીપો પ્રાપ્ત થાય, અને રાજીપા વિના ભક્તો આ મોક્ષના પથે આગળ વધવું ભારે કઠણ છે. પાપમાંથી છૂટવાના હજારો ઇલાજો મળે, જ્યારે દ્રોહમાંથી છૂટવાનો ઇલાજ એક ન મળે. આ એક છે, સાંભળજો. દ્રોહમાંથી છૂટવા માટે કોઈ કદાચ રોજ 500 માળા ફેરવે અને નક્કી કરે કે આ મારથી દ્રોહ થઈ ગયો છે માટે આજીવન ધારણા પારણા વ્રત મારે કરવું, આજીવન ચાંદ્રાણી કરવું, આવો સંકલ્પ કરે અને જિંદગી પર્યંત ભગવાનના મંદિરની સેવા કરવી, તોય પણ દ્રોહી ન છૂટે, દ્રોહી છૂટો ન થાય. દ્રોહીનો ઈલાજ એક જ, શું? જેનો દ્રોહ થયો એને જ રાજી કરે તો દ્રોહી છૂટે, નહી તો દ્રોહી છૂટી શકે નહીં. તમે શાસ્ત્રને હળંગ હારી કરી દો. અમરીશ રાજાનો દ્રોહ દુર્વાસા મુનિએ કર્યો, કેટલી જગ્યાએ ધોયા, ભગવાન પાસે ગયા, ભાઈ સાહેબ અમે છોડાવો. ભગવાન કી મારું કામ નહીં, કાંઈ વિકલ્પ તો એક વિકલ્પ છે, તું પાછો અમરીશ પાસે જા તો છૂટ, બાકી બીજો વિકલ્પ જ નહીં. એમ દ્રોહીની બીજો વિકલ્પ નહીં. અને જીવ પ્રથમ અવગુણમાં પહેરાય છે, પછી દોહમાં પહેરાય છે. પેલા અવગુણ આવે ને પછી દ્રોહ થાય, અને દ્રોહ પરિપક્વ થયા પછી જીવનો નાશ થાય. દ્રોહ થનારાનો મુક્તિ એટલા માટે સંભવિત નથી, એમાંથી એટલા માટે છૂટી શકતો નથી, દ્રોહીને ટોકનારા પણ લોકો ઓછા મળશે, તમે જોજો. અને દ્રોહીને બહુ મોટો દોષ એટલા માટે પણ લાગે કે વ્યક્તિ દ્રોહી હોય એ પોતાનું તો બગાડે, પણ દ્રોહી બીજા હજારોનું બગાડી નાખે. દ્રોહી બીજા હજારોનું બગાડે, કામી હજારોનું બગાડી ન શકે, પાપી હજારોનું બગાડી ન શકે. તમારા મનમાં થાય એમ કેમ? તો ભક્તો સમજા જેવી વાત છે, પાપી હોય ને એનાથી સમુદાય દૂર હોય જાય, ખબર પડે કે આ વ્યક્તિ હારો છે, પરંતુ આ તો સ્ત્રીઓની સાથે ભ્રષ્ટ થયેલો છે, તો એ સાધુ પાસે જાય પછી કોઈ, હે, એનાથી સમુદાય દૂર હોય જાય. સમુદાય દૂર જાય એટલે એના દ્વારા કોઈનો મોક્ષ બગડે નહીં, એક બેનિફિટ. બીજા નંબરમાં એનાથી સમુદાય દૂર જાય એટલે પોતાને પણ બચવાનો મોકો મળે, મનમાં પ્રસાદતાપ થા, આ બધા મારથી દૂર વ્યા ગયા, કારણ શું, કેમ આમ થયું, તેને કારણ જડશે, મેં આવી ભૂલ કરી, પરિણામ થયું, એટલે પોતાની ભૂલ સુધારવાનો પૂરો વિકલ્પ મળશે, દાખલો કરીને પોતાની ભૂલને સુધારશે. જ્યારે દ્રોહીને શું નુકસાન છે, ગમે એટલો દ્રોહી હોય પણ સામે એને વર્તમાન હોઈ શકે, કારણ કે એને દ્રોહ કોને કરાવ્યો ખબર છે, વર્તમાન રૂપી ગુણ અહંકારે તો દ્રોહ કરાવ્યો છે, વર્તમાન રૂપી અહંકારને કારણે દ્રોહ થયો છે. વર્તમાન છે એટલે સમુદાય એનેથી દૂર જાહે નહીં, સમુદાય એને ગીતડીને જેમ ચોટેલો રહે, સમુદાય ચોટતો જાહે, સમુદાય ચોટતો જાય એટલે જેટલા ચોટશે બધાને મોક્ષ બગાડશે, કારણ કે જે માર્ગે પોતે આવ્યો છે એ માર્ગે હજારો નાખશે અને બધાનો મોક્ષ બગડશે, એટલે બધાનો દોષ એ દ્રોહીને લાગશે, બધાનો દોષ લાગશે. એક કારણ, બીજું કારણ, એની સાથે સમુદાય ચોટતો જશે ચોટતો જશે એટલે એને પોતાની ભૂલ ઓળખાશે નહીં, જેને કારણે જેનો એનાથી દ્રોહ થયો છે એની પાસે જઈને કોઈ દી માફી નહીં માગી શકે. જે વિકલ્પને કારણે એ દ્રોહમાંથી મુક્ત થવાનો કોઈ ઈલાજ નથી એને રહેતો. અને તમે જુઓ, જ્યાં જ્યાં જીવનો નાશ થઈ જાય શબ્દ મહારાજ મૂક્યો, ત્યાં દ્રોહી માટે જ મૂક્યો, પાપી માટે મહારાજ ક્યાંય મૂક્યો. પાપીનો ઉદ્ધાર શક્ય છે, દ્રોહીનો ઉદ્ધાર શક્ય નથી. માટે જિંદગીમાં કદી પણ દ્રોહને પથે ચાલવું નહીં. ભગવાનના આચાર્ય મહારાજ કે ભગવાનના ખરેખર સંતો ખરેખર ભક્ત એમ લાગે આપણાથી નારાજ થયા છે, તરત નાનું થઈ જાવ, પાંચ દંડવટ કરીને માફી એની જ માગી લેવી, બીજા નહીં. જો મહારાજે પાપ માટે ક્યાંય એમનો શબ્દ મૂક્યો કે જ્યાં તમારું પાપ થયું ત્યાં માફી માગવી, જયારે દ્રોહ માટે મારે શું કીધું, જેનો દ્રોહ થયો એની જ માફી માંગી, બીજા નહીં. શું કામ? એનું કારણ છે કે દ્રોહનું કારણ જ માન છે, અને માન અહંકારને કારણે એને દ્રોહ થયો છે. એ ટળે કેમ? તો પોતે દાસ થાય તો જ ટળે. અને દાસ થયો ક્યારે કહેવાય, અને હકીકત દાસ સ્વરૂપ ક્યારે પકડી શકે? તો જેનો દ્રોહ થયો એની જ પાસે ઢળે તો જ દાસ થઈ શકે ને. જયારે પાપમાં શું બતાવે, મારે જો ઉપવાસ બતાવ્યા, મહારાજ એમ કીધું સાક્ષાત સ્ત્રીનો સંગ કોઈ સાધુ થયો તેને પ્રાયચિત કરવું. શું કરવું? તો મહારાજ કે એક વર્ષ ધારણા પારણા કરવા. ધારણા પારણામાં મહારાજ કે એક દાડો ખાવું એક દાડો ન ખાવું, જે દી ખાવું તે દાડે સાથો પાણી ઘોળીને એક વાર પીવો, 12 મહિના સુધી આમ કરે એટલે શુદ્ધ થાય. એને માટે એને કોઈ પાસે જવું એમ ન કીધું. એથી પણ મહારાજ આગળ વિકલ્પ બતાવ્યો, મહારાજ કે પાપ દુનિયામાં કોઈ ન જાણ્યો હોય અને પોતાને ખબર હોય તો નિત્ય 500 માળા એક આસન બેસીને ફેરવે, એ પાપમાંથી પ્રાયચિત મુક્તિ થઈ જાય. જેને કોઈને પાસે જવાનો વિકલ્પ ન બતાવ્યો, પાપી હતો. પણ દ્રોહી માટે મહારાજે ક્યાંય એવું ન બતાવ્યું, આટલું પુણ્ય કરે તો તળે, એમ મહારાજે કોઈ જગ્યાએ વિકલ્પ ન બતાવ્યો. માટે બહુ વાત સમજ્યા જેવી છે. મહારાજ કહે કે ભગવાનનો કે સત્સંગનો દ્રોહી હોય, પરમેશ્વરનો દ્રોહી હોય, સંતનો દ્રોહી હોય, એની પાસે તો માન રાખવું. આપણા મનમાં એમ થાય કે હા તો બહુ મોટા છે, પણ દ્રોહી વ્યક્તિ મોટી હોય જ ન શકે, જેને માનરૂપી દોષ ગળી ચૂક્યો છે. માટે ભગવાનના ભક્તો એની પાસે તો માન રાખવું. માન રાખવું એટલે, માન રાખવું એટલે એની પાસે તમે નો ઝૂકો ની માન જ રાખ્યું છે. એના પગમાં ન પડે માન. માની માણા શું કરે, કોઈને પગમાં પડે નહીં, કોઈને આગળ આજીજી ન કરે, કોઈની પાસે ઝૂકે નહીં, એ રાજી થયો કોઈ ક્રિયા ન કરે, એને શું કહેવાય, માની કહેવાય ને. એ જ માન. દ્રોહીભાઈ શું માન રાખવું, તો એની પાસે કોઈ દી ઝૂકવું નહીં, એની હાયા કોઈ દી હાયા ન કરે, માન. નીકે ને કઈ ઘૂસતે ઘૂસતે ન આવું, સમજાય. શું માન રાખવાનું, યાદ રહ્યું, એની પાસે ઝૂકવું નહીં, એની હાયા કોઈ દી તમે ન કરો, એટલે તમે માન રાખ્યું. અને એ માન ગુણ છે, એ માન ગુણ છે. એથી કરીને ભગવાન બહુ રાજી થાય. તમારા મનમાં થાય સમી રાજી કેમ થાય, રાજી થવાનું કારણ છે. શું કારણ છે, તમે એની પાસે અટંટ રહેશો, એની પાસે ઝૂકશો નહીં, એ કહે એમ તમે કરશો નહીં, એટલે પરિણામ શું આવશે, એને પાછા વળવાનો મોકો મળશે. અને પાછા વળવાનો મોકો મળે એટલે શક્ય છે કે કદાચ એવું બની શકે કે એનો જેના એને જેનો દ્રોહ કર્યો એની પાસે ઝૂકી પણ જાય કે આને કારણે મારે આટલું બધું સહન કરવું પડ્યું, ઝૂકી જાય. અને જો ઝૂકી જાય તો પાછો એ મોક્ષને પ્રત્યે દોડવા મળે, એનો મોક્ષ થાય, એનો મોક્ષ થાય, એનું ફળ આપણને મળે. આપણે ન ઝૂક્યા ત્યારે મોક્ષ પથ જડ્યો ને, સમજાય. આપણે ન ઝૂક્યા ત્યારે એને ચાન્સ મળ્યો ને કોઈ પાસે ઝૂકવાનું, અને ઝૂક્યા ત્યારે મોક્ષ થયો ને, તો એનો જે મોક્ષ થાય એનું ફળ આપણને મળે, કારણ કે આપણે અવલંબને કરી અને એ પથે ચાલી શક્યો. એમાં મહારાજનો બહુ મોટો રાજીપો થાય. નહીતર આપણે શું માની, આપણે તો ભગવા કપડા હરખા, આપણે ભગવાનના ભગત, સ્વામીનું નામ લેતા બધા હરખા, માટે આપણે તો બીજું કાંઈ ને હાથ જોડીએ. હાથ નથી જોડતા, એને પાપને પથે ધક્કો મારો છો, એનો મોક્ષ બગાડવા માટે ધક્કો મારીએ છીએ, હાથ નથી જોડતા, સમજાય. સત્સંગના દ્રોહીની આગળ હાથ જોડવા એટલે આપણે એને દ્રોહ કરવા માટે ધક્કો માર્યો, ભગવાન નારાજ થાય છે, ઓલો બિચારો કોઈ દી મોક્ષને પથે હાલી નહીં શકે. એટલે મહારાજ બહુ અદભુત વાત અહીંયા બતાવે છે. મહારાજ કે એની પાસે તો માન રાખવું તે જ સારું છે. અને તે ઘસાતો બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું. જો ઘસાતો બોલે ત્યારે તીખા બાણ જેવું વચન મારવું, એવું વચન એને મારવું જેને કારણે ફરી વાર બોલવા સમર્થ થાય નહીં. પણ વિમુખને આગળ નિર્માની થવું નહીં, તે જ રૂડું છે. અને ભગવાનને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારું નથી, ને તેની આગળ તો માનને મૂકીને દાસાનું દાસ થઈને નિર્માનીપણે વર્તવું તે જ રૂડું છે. ભગવાનના સાધુની પાસે, સાધુ શબ્દ મૂક્યો એટલે બધા સમજવા, આચાર્ય મારા સંતો, ભગવાનના ભક્તો, જેની આજ્ઞા છે, ઉપાસના છે, જેની પાસે સિદ્ધાંત છે, એવા બધા જ એની પાસે નિર્માની રહેવું એ જ સારું છે. નિર્માની અંદર તો જબ્બર રાજીપો પ્રાપ્ત થાય, કારણ કે નિર્માની અંદર એક મોટો ગુણ હોય ખબર છે, એ મનનું ધાર્યું કોઈ દી ન કરે. મોટા મોટો ગુણ નિર્માની અંદર, મોટા મોટો ગુણ એને મનની પકડ ન હોય, મનનું ધાર્યું ન કરે. એને ભગવાનના સંત એમ કે આમ તમે કરી નાખો એટલે તરત જી હા કરીને કરવાની શરૂઆત કરે, એટલે એના ઉપર રાજીપો થાય. અને સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે મનનું ધાર્યું કોઈ આખા મંદિરનું કાર્ય કરતો હોય અને મંદિરમાં ઘણી આવક થતી હોય, પરંતુ મનનું ધાર્યું કરે અને એને તો એવો સ્વભાવ હોય જેને કારણે બીજા બધાનો ઉદ્વેગ કરાવે, તો સ્વામી કહે કે એને હું મંદિરમાં ન રાખું. અને મનનું ધાર્યું મૂકીને વર્તતો હોય અને કદાચ હું તો ત્રણ ટક ખાતો હોય, બોલો, અને આળસુ હોય, તો એ સ્વામી કે એની હું સેવા કરું. એ શબ્દ કઈ નાનો સુનો નથી મૂક્યો, કારણ કે મનનું ધાર્યું કરનારો અનેકને ઉદ્વેગ કરાવશે. પોતે ભજન નહીં કરે, પણ એની સંગમાં કોક છે એને ભજન નહીં કરવા દે, કારણ કે એની પકડ છે ને મનનું ધાર્યું કરવાની. અને એની અંદર શું છે ખબર, એની અંદર માન રહેલું છે. મનનું ધાર્યું કરે એની અંદર માન રહેલું છે, એને દ્રોહ થવાની પૂરી શક્યતાઓ છે, કારણ કે કોઈ દી ઝૂકી નથી શકતો. એટલે એને દ્રોહ થવાની શક્યતાઓ રહે, ઈ માનો દ્રોહ કરે, એનો સંગ આપણે કરે તો આપણે એ જ દોષ લાગવાનો. એટલે સ્વામી કે એને હું રહેવાનો દઉં. કારણ એ છે, કારણ કે મનનું ધાર્યની કરવાની એની પ્રકૃતિ, એટલે એને કોઈ દી સુખ થાય નહીં. એ અદબળેલા કાષ્ટ જેવો ધૂંધવાતો જ રહે, એ ધૂંધવાતો રહે, પણ ધુમાડો થાય તો ધુમાડો થાય, એ પોતે હેરાન ન થાય, એ તો થાય પણ આજુબાજુના કેટલાને હેરાન કરી નાખે ને. એટલે સ્વામી કે એ મને પોહાય નહીં, આળસુ હોય, ત્રણ ટક ખાતો હોય, ગમે તેવો હોય તો પણ રાખવું શું કામ, એને મનનું ધારી પ્રકૃતિ નથી, એને સત્સંગ કરાઈને પણ એને આળસમાંથી બહાર કઢા હે, એને સત્સંગ કરીને ત્રણ ટંકમાં એક ટંકે લવા હે, એને સત્સંગ કરાવીને હુતો રે આખો દાડે, પણ મહિમા કહીને એને જાગરણ કરાવવા છે. કારણ કે એને કે જાગરણ કરજે, એનું હોવાની ઈચ્છા છે તો નહીં હોય, કરશે હું કામ, એને મનનું ધાર્યું કરવાની પ્રકૃતિ નથી. એટલે સ્વામી કે શ્રેષ્ઠ છે. મહારાજ પણ અહીંયા એવું જ કઈ કહી રહ્યા છે. મહારાજ કે ભગવાનને સંતને આગળ જે દાસનો દાસ બનીને વર્તતો હોય એ શ્રેષ્ઠ છે, માટે ત્યાં તો કોઈ પ્રકારનું માન રાખવું ને નિર્માની જ થવું, વઢે તખે ટોકે તો સહન કરવું, સહન કરી અને પોતાની ભૂલવાની સુધારવી પડશે, નતર ઘણા સહન કરે પણ પાછું કરતા એમ કરે, લ્યો હા ગમે એટલા ઘૂસતા આવે, હા હા પાડે પણ પાછ ઘેરે જઈને ચા પીવે એટલે પીવે જ, તને હું હું શિબિર ભરી કહો, આઠ આઠ દાડા સુધી શિબિર ભર્યા પછી ઘેરે જઈને ચાવીને પાછા રહી ન હોગો, શિબિર હું ભરી, હે બહારનું ખાતા હોવ અને શિબિર ભરો અને પાછું ઘેરે જઈને તમે ખાવાનું તો ચાલુ ને ચાલુ જ રાખ્યું, તો હું શિબિર તમારી થઈ કહો, માથા ઘણા ધૂણાવ્યા, એ તો સંધ્યા બળદ જેવું કહેવાય, સંધ્યો બળદ છૂટો હોય ને તમે પાસે જાઓ ને એવા આમ કાન ઊંચા ઊંચા કરે, આપણે મનમાં વાહ ભાઈ વાહ જોરદાર છે, ઠામકો થયો છે પણ ગાડે દોડો મળો બેસી જાય, સમજાય છે એમાં, એમ તમે અહીં માથા ધૂણાવો પણ ઘેરે જાવ પાછી કરતા એમ કરો એટલે શું કહેવાય, ગાડા જોડે બેસી ગયા, ટાઈમ હરખું રહેવું જોઈએ, પોહા એવી રસના હોય પણ ન ખાવું તો ન જ ખાવું બહારની વસ્તુ, એમ હરામ છે, એમ પોહા એવી પરિસ્થિતિ નિર્માણ થાય, આઠ દાડા ખાવા ન મળે તો ન ખાવું, ફ્રૂટ ભર ગોદવવું બાકી ન ખાવું તો ન જ ખાવું, એમ એવો ઠેરાવ કરો તો શિબિર તમારી સાર્થક થઈ કહેવાય, એવી રીતે વર્તો તો સાર્થક થઈ કહેવાય, નતર શિબિર સાર્થક થાય નહીં. બહારનું ખાવાનું બંધ કરો, વ્યસન માત્રને છોડી દો અને પાછા સ્વભાવને હતો એને છોડી દો, નતર ઘણી ફેરી કેવું ખબર, વ્યસનનો એ બહારનું ખાતો ને પણ સ્વભાવ ગજબનો હોય, અડ્યું ન થયો હોય, તિખારા મારતો હોય, આપણને એમ કે આનો જન્મ આજે ચૂલામાં થયો લાગે, એવો તપતો હોય, એમ તો એવો સ્વભાવ હોય ને તો શિબિરમાંથી નક્કી કરી નાખવું કે આને તો કાઢી જ નાખવો. ભગવાનના ભક્તનો સ્વભાવ કેવો સરળ હોવો જોઈએ, પોતાની ઉદ્વેગ ન થાય ને બીજાની ઉદ્વેગ ન થાય, અમુક અમુકનો તો સ્વભાવ એ અડકાયું કૂતરું જ જોઈ લો તમે, જોકે શિબિરમાં નહીં હોય, અડકાયું કૂતરું જ જોઈ લો, એમ એ તમારે કરતું હોય, ખાવી પીવું કઈ નો કઈ નકરું કરે, અને ઈ તો કરે પણ એ લાલડે ને, એને હોય તેને એવો કઈ મૂકે બોલો, એટલે સ્વભાવ આવો મહાભયંકર છે, અડકાયા કૂતરા જેવા, માટે આ શિબિરમાંથી નક્કી કરવું આવો સ્વભાવ હોય તો કાઢી નાખો, અને એવું સરળ થવું ભગવાન ને ભગવાનના સંતો ને ભક્તો રાજી રાજી થઈ જાય, કોઈ ગાળ દઈ દે ને તોય ન બોલવું, તોય સહન કરવું, પણ ક્યાં ખબર, આ નીચે લખ્યું ને ભગવાન ભગવાનના સંત ભગવાનના ભક્ત ત્યાં બીજે નહીં, એટલે બીજે ગાળી દેવી એમ નથી કેતો, પાછો ગાળ તો બોલવી જ નહીં પણ તમારી શક્તિ બેસડાવી દેવી, પણ ગાળ તો ન જ બોલવી, અભક્ત હોય ભગવાનને ભગવાનના સંતો ભક્તો આચરવાનું ઘસા જ બોલતો બે મારો એમાં કોઈ બાધ નથી, પણ ગાળ ન બોલવી, ગાળ તેમ બોલો તો વર્તમાન લોપ્યું કહેવાય, ઘસાતો અને બે છોડી દો વર્તમાન ન લોપ્યું કહેવાય, એ તમારો પાછો મારો ન કરાય, મન મારે ના પાડી ભાઈ, તમારું કોઈ મારવો જ નહીં કે, અને તમે મારો હોજો સડી જાય તો મારે કે ચાર ઉપવાસ કરવા, અને ખાલી મારો હોજો ન સડે ને તો એક ઉપવાસ કરવો, કોકને મારો ને હાટક્યું જો ભાંગી ગયું તો બાર ઉપવાસ કરવા, એટલે અમારે તે માર્ગે હાલવાનું જ નથી, પણ તમારે કરા કદાચ કરો તો બાત નહીં, પણ ગાળ તો બોલાય જ નહીં, પણ પાછું જોજો લાગઠ લાફા મારો શરૂ નહીં કરી દેતા, શેરને માથે હવા શેર પાછા હોય તમારે ભૂકા કાઢી નાખે, એ બધું મોકો જો ને કરાય, એટલે બહુ ડાહ્યા બને વર્તું, ભગવાનનો ભક્ત ગાળ ન બોલે, ભગવાનના ભક્તની અંદર અવિવેક ન હોય, ભગવાનનો ભક્ત બહારનું ખાય નહીં, કોઈ વ્યસન ન હોય, રોજ વચનામૃત વાંચતો હોય, અને પાછી વૃત્તિ વાળીને ભજન કરવાનો સંકલ્પ થતા હોય, હકીકત તો તમને કહું, તમને પાછી વૃત્તિ વાળીને ભજન કરવાનો સંકલ્પ થાય ત્યારે જ ભગતપણે પ્રવેશ કર્યો કહેવાય, સમજાય, ત્યારે જ ભગતપણે પ્રવેશ કર્યો, અને જ્યાં સુધી તમને ભલે તિલક ચાંદો કરો પૂજા પાઠ કરો છો બધું કરો છો પણ પાછી વૃત્તિ વાળી અને ભજન કરવાનો સંકલ્પ ન થાય ત્યાં સુધી કેવું કહેવાય ખબર, ભગતનું મોડલ કહેવાય, શું કહેવાય, મકાન મોટું બનાવો, પેલા મોડલ જ બનાવતા, પેલા મોડલ બનાવે ને પછી એને આધાર મકાન બનાવે કે આવું આવું આ મકાન થાય એમ. અને તિલક ચાંદલો ને કંઠી વગેરે વગેરે મોડલ છે ભગતનું, ભગત આવા હોય એમ. પણ હકીકત ભગત પણ ક્યારે શરૂ થાય? પ્રતિલોમ વૃત્તિ કરીને ભજન કરવાના સંકલ્પ મળ્યા થવા. બાકી તમે તિલક ચાંદલો કરો, કંઠી પહેરો છો અને બીજો કઈ નથી કરતો, ભગવાનનો ભગત નથી કહેવાતો, પણ એના મનમાં જેવા સંકલ્પ થાય છે કે ઓલા હું તો નાખી નહીં પણ બે લાખ કમાય છૂટક્યો છે, એવા સંકલ્પ તમને થાય તો નથી લાગતું ભગત છીએ જ નહીં, મોડલ જ છે. પણ મોડલ સારું હોય પછી, નહીં આમાં ઘણા કરાવું કરે આપણે એવું કઈ કરું તિલક ચાંદલો લો કરી આમ કરવા માટે કરવો જ નહીં, એ ખોટી વાત. મોડલ કર્યા વિના તમે બિલ્ડિંગ બાંધો તો મેળ ન રે, કઈ બાજુ ખાચો નીકળે, કઈ બાજુ ખૂણો નીકળે, કઈ મેળ ન રે. માટે મોડલ તો કરવું, તિલક ચાંદલો, કંઠી, પૂજા પાઠ, મંદિર વગેરે વગેરે કરવું જ, પણ એટલા માત્ર થી પોતાને પૂર્ણ કામ ન માનવા. પૂર્ણ કામ તો જયારે હૃદયની અંદર મહારાજ ગલગલિયા કરે છે એવી અનુભૂતિ થવા માંડે ત્યારે ભગતપણું ખરેખરું કહેવાય. એટલે સંકલ્પ અહીંથી શિબિરમાં ગયા પછી અખંડ તમને થવા જોઈએ એમ. પ્રતિલોમ વૃત્તિના પાછા વળીને ભગવાન ભજવા છે, ભગવાન સંભારવા છે. આજ કેટલી વાર સાંભળ્યા, આજ કેવી રીતે ભગવાન સાંભળ્યા? માનસી પૂજામાં જ મારે શું જમાડ્યું હતું અને મારે કેવા વસ્ત્રો ધારણ કરાવ્યા હતા, અને મને મહારાજ પછી એ વસ્ત્ર સ્વાતા કેટલી ફરી યાદ આવ્યા. મહારાજની વચ્ચેમાં મને ક્યારે એમ મનમાં સંકલ્પ થયો કે લાય દૂધ પાવ મહારાજને, એવો સંકલ્પ થયો વગેરે વગેરે સંકલ્પ થવા માંડને, ત્યારે હમુજુક પ્રતિલોમ વૃત્તિ થઈ રહી છે. એટલે ભગતને માર્ગે હાલવાની શરૂઆત થઈ. ભગત તો નથી અપૂરા, એમ હું નથી કહેતો. મહારાજે કીધું પ્રથમ 49માં વચનામૃતમાં, મહારાજ કે ભગવાનનો ભગતની સ્થિતિ કેવી હોય? શું મહારાજ બોલ્યા? મહારાજ કે જગતનું કાર્ય તો એને ભગવાન સંબંધી કાર્ય, ભગવાન સાંભળે તો સહેજે સાંભળે ભગતને, જગતનું કાર્ય કરવું હોય તો ભારે કઠણ પડે. અને ભગવાનનો ભગત નથી અને એને ભગવાન સાંભળવા કઠણ પડે, જગતનું કાર્ય તો સહેજે સહેજે થાય. અને સત્સંગમાં આવ્યો છે તો ભક્તિને માર્ગે હાલ્યો છે, પણ ભગત થયો નથી. બોલો આ લેવલે જવાનું છે આપણે. હજી તો દશા શું થઈ ખબર, લાખ મણ રૂ કાતવાનું છે ને એક પૂણી કાતી છે, અને ત્યાં તો હાથ થાકી ગયો કે ઘણું કાત્યું એમ. આમાંથી કેટલાય ભક્તો એવા છે દિવસની માંડ પાંચ માળા ફેરવતા છે. બોલો માંડ પાંચ હો, એ પૂજામાં ફેરવી ફેરવી પછી ખબર નહીં માળા ક્યાં છે, પોતે ક્યાં છે. ઈ માર્ગ મારા સુધી પહોંચવાનો નથી. કાંઈ બે માળા ને પાંચ માળા ફેરવે કાંઈ મારા જ પાંચ જોવાય? પાંચ માળા ફેરવવામાં 5 મિનિટ લાગે, સમજી લો તમે. પાંચ માળા ફેરવા પાંચ, બાકી બધું ક્રિયામાં ગયું. તમે તિલક ચાંદલો કર્યો કે નાયા આચમન કર્યું વગેરે વગેરે ક્રિયામાં ગયું. જેટલી તમે માળા ફેરો એટલી મિનિટ જાય. તમે માનો બેઠા બેઠા 5 ફેરી, ઉભા ઉભા 2 ફેરી, અને પરીક્ષામાં 2 ફેરી, 9 માળા થઈ, 2 ગુરુમંત્ર, 11 માળા થઈ, 11 મિનિટ ગઈ, બાકી બધું ક્રિયામાં ગયું. 11 મિનિટ તેમ ભજન કર્યું, એ 11 મિનિટમાં પાછી 5 થયું હરખી માળા, બાકી 6 મિનિટ પર સંકલમાં ગયું હોય. હવે 1440 મિનિટ થાય, આમ તમે હિસાબ કરો તો 24 કલાક આવે બરાબર, અને 60 મિનિટ, 26 અંક 144, 1 મિનિટ ચડાવો એટલે 1444 મિનિટ થઈ. 1444 મિનિટમાં તેમ ભજન મૂળ 6 મિનિટ કર્યું, ભજન મૂળ 6 મિનિટ કર્યું, અને મનમાં સંકલ્પ કરે કે મારા સુધી પહોંચી જાઉં. નથી લાગતો કે આપણે કઈક થાપ ખાઈ રહ્યા છીએ? હે, ટોકનના રૂપિયા આપવા પૂરતી જ મિલકત છે ખિસ્સામાં 25,000, અને પછી આપણે માનો કોક ને ટોકન આપી દેવા અને 50 લાખની પ્રોપર્ટી લઈ લીધી. ટોકન આપ્યું એટલે માની લીધું, વાંધો ટોકન આપ્યું પછી આપશે. તે ટોકન આપી દીધું 25,000 ની મિલકત આપણી થઈ ગઈ, 50 લાખ પૂરા ગણશું તીડી થાય એમ. આપણું ભજન છે ને ટોકન પૂરતું જ છે, સમજાય? એટલા ધામમાં પોગ એ વાતને ભૂલી જાઓ. તમારે ભૂલી જવી પડશે ને અમારે ભૂલી જવાની. અમારે મનમાં આટલો સત્સંગ ને આટલું આમ કર્યું, આ સમય ઉત્સવ કર્યો, બધું કર્યું, એથી કઈ મહારાજ સુધી પોગાય એવો વિકલ્પ એક નથી. મહારાજ સુધી તો સંપૂર્ણ નિર્વાસનિક થાય, એ ગાંઠ વાળા જાય કે મારે જિંદગીમાં કઈ કરવું જ નથી, અને પછી ભગવાન સહેજ અકરાવે એટલું કરે, ઈ લેવલે ભગત કે સાધુ પહોંચે ને ત્યારે ભજન થાય, નહીતર તો બેઠો બેઠો કાંઈ લોચા વાળે રાખે. માટે આ શિબિરમાં એવું કઈ શીખીને જાજો. વારંવાર કહું છું, ભજન જેને કરવું હોય એને સંતોષ નામનો ગુણ લાવવો જ પડશે. સંતોષ આવશે પછી જ ભજનનો પ્રારંભ થશે. સંતોષ નામનો ગુણ ના આવે ત્યાં સુધી ભજનનો પ્રારંભ થાય જ નહીં, એમ કોઈ દી ન થાય. તમને આ પડે છે? આ બધી આ પડે છે? આ પડતી છે કરશો? આ મોટા મોટા આમ આ બાજુ મોટા મોટા ધંધા બિઝનેસ વાળા બેઠા છે, એને સમજવું જ પડશે ને. એ બધા નીકળી જ કીધી નાખ્યું કે આપણે તો આ બધું ભૂકા જ કાઢી નાખવા ફેરી, સમજાય, જેટલી ખરીદે એટલી મિલકત ખરીદી જ લેવી છે. અને કરોડોપતિ રૂપિયા, 10-20 કરોડ એ થોડા રૂપિયા વાળા કહેવાય એમ, એના મનમાં શું છે, 10-20 કરોડની મિલકત છે એ કઈ થોડા રૂપિયા વાળા કહેવાય, એટલે કાંઈ વળે નહીં. અબજ બે અબજ તો આવી જોઈએ ને, ઓલાની કેટલી બધી છે એની પાસે મને ખબર છે, 90 કરોડની તો આમ મેં હું આમ ગણી દઉં વેઠે એટલી છે. અને આપણી પાસે માંડ 12 કરોડની તે કઈ થોડા રૂપિયા વાળા કહેવાય. હવે 90 કરોડ વાળાની સામે જોવા જાહે નહીં, 12 કરોડ વાળો જિંદગીમાં ભજન ન કરે, એને સમજી જ લેવું ફરી વાર આવવું પડશે, સમજી જ લેવું, લેંગટ ગાંઠે વાળી જ દેવી કે ફરી વાર આપણે અહીંયા એન્ટ્રી થવાની છે. પણ સંકલ્પ માત્ર મનમાંથી વિરામ પામી જાય, કઈ કરવું જ નથી અને સહેજે મહારાજ કરાયું કરશું એમ લિંગડ ગાંઠ વાળશે, અને ભક્તો એ જ ભજન કરી શકશે અને એ જ નિર્વાસનિક થઈ શકશે, એ જ મહારાજ સુધી પહોંચી શકશે. તમને બધી કથા ગમે પણ રૂપિયાના ખંડે ના ન ગમે પછી, એનું કારણ ખબર, હજી જીવમાંથી રૂપિયા નીકળ્યા નથી, એટલે રૂપિયા નીકળ્યા નથી એટલે મનમાં એ ગમતું નથી. બાકી રૂપિયા નીકળી ગયા તો મેમ કહ દેવજી ભગતજી દિશા થાય. બોલો, દીકરો ધામમાં વયો ગયો, તમે જોત કરે, દીકરો ધામમાં વયો ગયો, ઘરવાળાને કહે, એકનું એક દીકરો, ઘરવાળાને કહે તો એક કામ કરી, આ દીકરાને લગ્ન કરવા હતા વરદાડા પછી, એટલે ઘરેણા બધા કઢાવ્યા હતા, સંબંધ કરવો હતો, એટલે હવે દીકરો ધામમાં વયો ગયો એટલે ઉપાધિ નથી, આ બધા ઘરેણા લઈ અને 10 કિલો ઘી ભેળું થયું છે કે એ ઘી અને આ બધા ઘરેણા લઈને તું ઘરડા વહી જા કે, અને હું વાળીએ વયો જાઉં કે, અને એમ ઘેર મારી દઈ તાળું, એટલે હું વાળીએ ભજન કરીશ, તું ગઢડા ભજન કરી શકે. અને જો આમ નહીં થાય ને તો બધા સગા સંબંધ ખબર પડશે તો ઘેરે આવીને કાણ માંડશે, અને એ તો રોશે આપણને રોવડાવશે અને ભગવાન બોલાવશે, માટે આ કામ કર્યા જેવું છે, તું જ આવી જા કે ગઢડે વહી જા. બધા ઘરેણા આપીને ગઢડે મોકલી દીધા 10 કિલો ઘી લઈને, અને પોતે વાળીએ વહી ગયા ભેંસ છોડીને, હું બધું ભેંસનું ન્યા સંભાળી લઈશ. વિચારો, ગઢપુર દેવજી ભગતના ઘરના આવ્યા, મહારાજ પાસે બધું મૂક્યું, મહારાજ કે કેમ છો, મહારાજ કે મહારાજ ખૂબ સારું છે, મહારાજ કે મારા ભગતને કેમ છે, ત્યારે મહારાજને કે મહારાજ તમારા ભગત સુખ્યા તો હતા અને હવે તો વિશેષ સુખ્યા થઈ ગયા કે. વિચારો, એક દીકરો હતો ને તેને વરાવા પરણાવવાની ચિંતા રહેતી હતી, હવે એ ચિંતા ટળી, આ ભજન ક્રિયા કે આનાથી ભજન થાય. માટે તમને આવા હાચું કહું, જો તમારે ભગવાનને પામવું હોય ને તો ભગવાન પાસે કે સાધુ પાસે પોહા એવો દેશ કાળ આવે તો આ લોકની ચીજ કદી ન માગવી, કોઈ દી ન માગવું કે સ્વામી દીકરો આપો કે સ્વામી આ આપો. દીકરા આપવા હાટું સાધુ થયા, મોક્ષ આપવા હાટું સાધુ હોય ભલામણ, દીકરા આપવા હાટું હતા છે, પણ દુનિયાને લાગી છે. બોલો, માટે બહુ ખટકો રાખજો, જો મહારાજ સુધી પોગવું હોય તો એમાં ફેર નહીં પડે. જો આમ મંડીશું તો કોની તાકાત છે, માયાની તાકાત નથી કે આપણી આડી ઉતરી હગે એમ, પણ આમ મંડીશું તો ઘડીક ધ્યાન, ઘડીક ભજન, ઘડીક કથા વાર્તા, ઊંડા ઉતરી જાઓ, એકલા હશે તો ઊંડા ઉતરી ગયા હોય, મહારાજમાં ખૂટી ગયા હોય. અને ભક્તો, આ કરવા ધારી એટલું થાય, ન થાય એવું કાંઈ નથી. નતર ઘણી ફેર એવું વિકલ્પ આપણે કરી, ખબર આને અવડો મોટો ધંધો, એ તો શાના પાછા વળી શકે, એનાથી કેમ ભજન થયું કાંઈ નથી. અને મને તેવું લાગે છે, જેને બહુ મોટો ધંધો હોય ને એ વહેલો પાછો વળી શકે, બહુ રૂપિયાવાળો વહેલો પાછો વળી શકશે, કારણ કે રૂપિયા કમાણા બહુ મોટા થયા એની પાછળ કાકતો રહસ્ય છે ને, એના અંદર અંતકરણ જોમદાર હશે, એની બુદ્ધિ જોરદાર હશે, તો જ રૂપિયા કમાણા હોય ને, એમને તો કમાય નહીં, એ બધું જોરદાર વર્તતું હશે, પ્રારબ્ધ યોગી વાત હોય આગળ પાછળ, પણ આ કાંઈક હશે એટલે બધું એ પ્રાપ્ત કરી શક્યો. તો મહારાજ વચનામૃતમાં લખ્યું, મહારાજ કે બે ભગત, એક ભગત એવો છે પોતાની સ્ત્રીનો વિયોગ થાય તો મરી જાય, બીજો એવો છે કે જરાક બહુ વાંધો ન આવે, જરાક થાય ને પછી ટળી જાય. મહારાજ કે બે નો જો સત્સંગ થાય ને બે ને, તો જેને સ્ત્રીનો વિયોગ થાય દેહ પડી જાય ને, એને પછી ભગવાનમાં એવું જ હેત થાય, ભગવાનનો વિયોગ થાય ને તો દેહ પડી જાય. અને ઓલો ઢીલો પોછો હોય એ પછી અહીંયા સત્સંગમાં આવે ને તો એ ઢીલો પોછો જ રહે, એને ભગવાનમાં એટલું જ હેત થાય જેટલું સ્ત્રીમાં આવે એટલું ભગવાનમાં થાય. અને આ તમારા કરતા અમને જાદો અનુભવ હોય, શું કામ અહીં સાધુ થાય ને સાધુ, એ ગ્રસ્થ આશ્રમનો જેવો ખબરદાર વર્તતો હોય ને, ભલે વ્યવહારમાં જેવો ખૂટેલો જેવો ખબરદાર વર્તતો, જેવી એની બુદ્ધિ પગતે બધું હોય ને, સાધુ થાય ને તો એવો થાય. હવે ન્યાય લેંગો નો ચડાવતો હોય, અહીંયા ધોતી ઉતરી એમ શું કેવું કહો, નતર આપણે એક માનસિક થિંકિંગ આપણું એવું છે, કેવું છે ખબર, કાંઈ ન કર ને હાવ બેઠો ને આ ભગત ખરેખર છે, પણ પૂછો તો ખબર પડે કેટલું ભજન કરે છે. ઇન્દ્રિયો અંતઃકરણને દબાવવા એ શુરવીર સિવાય દબાય નહીં. દેહિક શુરવીરતા છે ને ભક્તો, કોઈ મનમાંથી દેહિક શુરવીરતા થોડે જ માવાની, પણ એક વાત બહુ સ્પષ્ટ સમજો, દેહિક શુરવીરતા જે છે એ આભ્યંતર શુરવીરતાનું પ્રતિસાદ છે. આભ્યંતર એની જે પ્રતિભા છે, આભ્યંતર એનું જીવનું જે જોમ છે એ જ પ્રતિસાદ છે, એ જ ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા દેખાય છે. સમજાય? એ જ દેખાય છે. એને ખબર નથી. હા, એને 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 એક વાત ચોક્કસ. કઈ વાત ચોક્કસ? એને સંગ જો નબળો મળે ને તો ભૂકા કાઢે એવું પાપ કરે, પાછો જ ન મળે. કોઈ નો કરે એટલું કરી શકે જો એને કુસંગ મળે તો. અને એને જો સત્સંગ મળે તો એમાં ભૂકા કાઢી નાખે. એ ધારે કે 12 મહિના દર્શન કરવા મારે નથી, કરે એટલી શિરો ત્યારે અંગમાં હોય. અને લફડ ફફડ હોય ને એ બીજું ન કરે. જગતમાં કોઈને બાધે લવડે કઈ ન કરે. ઓલોદ કઈ લાફા મારી ઘેરે આવે, કારણ કે શુરવીર છે ને. પણ ભગત થાય તેવો થાય. અને ઓલો કોઈ ગાળ દે તો કઈ નો, હા ગરભોળા જેવો હોય. તે બહાર ગરભોળા જોઈએ ને, અંદર ગરભોળા જેવો જ હોય. સમજાય? બહાર જે કોઈ ન દબાવી શકતો ને, અંદર અંતઃકરણને ન દબાવી શકે, ઇન્દ્રિય અંતઃકરણને ન દબાવી શકે. માટે શુરવીર બનજો. આ બારે શુરવીર, અંદર શુરવીર, એમ એવા શુરવીર બનવું. મહારાજ કે સાબાસ, આ માયા પણ બિન ડરીને ભાગવા માંડે કે આની પાસે ક્યાં ફરી ક્યાં, એવા થવું તો સત્સંગ કર્યો એ સાર્થક. અને એમાં આવા મોટા સર્વોપરી ભગવાન મળ્યા પછી ઢીલું પોછું રહેવું, આવા સર્વોપરી ભગવાન મળ્યા પછી બહારનું ખાવું, બહારનું પીવું, સિગારેટ, બીડી, તમાકુ, માવા, ચા, કુટેવો, આંખ મેળવવાની, કાન મેળવવાની, નાક મેળવવાની, જીહવા મેળવવાની, હે એ કેવું ઓળિમ્પિયા ન જોવા મળે. હવે ભગવાનનો ભગત બન્યા પછી એવું હતા છે ભલામણ તો થવું જ નહીં. ક્યાં ઉતાવળ છે? ફરી વાર માણસ દેહ મળશે તેથી થવું. થાવું તો શિવિર થવું. ખાંડણિયામાં માથું મૂક્યા પછી શું કામ કેવું ધીમા ધીમા માય, જીક બે બે પૂરું થઈ જાય, મારું જ છે તો પછી. એવા શિવિર થવું. ઇન્દ્રિય અંતઃકરણ તમામ થરથર ધ્રુજવા માંડે ત્યારે ભક્તો મહારાજ સુધી પહોંચાશે, અંતર્વૃત્તિ થાય અને ભજન થશે. તમે મહારાજના સમકાલીન સમયમાં જુઓ, ગુણાતીત આનંદ સમિકા જેવા તેવા શિરવીર હતા. હે શિરવીર એવા, સ્વામીની વાત તમે વાંચો તો બલબલાના રૂવાળા ખડાઈ જાય એવી સ્વામીની જોરદાર વાતો હોય. અને શિરવીર કેવા, એક ક્ષણ ભગવાનની મૂર્તિ ન ભૂલે. એમ કે મહારાજ એક ક્ષણ ભૂલાય ને તો તાળવું માથાનું ફાટી જાય, માથાનું તાળવું ફાટી જાય. દેખાય છે ને બે વસ્તુ, ગોપાળાનંદ સ્વામી જેવા તેવા શિરવીર અને પ્રેમ કેવો, તો કે દરિયા જેવો. ભગવાનમાં પ્રેમ કેવો, દરિયા જેવો. એટલે બધી જ વાત તમને એવી દેખાય. એબલ બાપુ કઈ જેમ તેમ હતા, હાલ્યા જાય ને પાછળ કોકને ભલકાના ઘૂસતા મારતા જાય. ઓલે કે બાપુ તમારું ભલકું વાગ્યું, તો ગોલકુ ના ભલકું આંધળું, તું આંધળો છો કે નિત ભાળતો? ઓલે બિચાર પાછળ ક્યાં ભાળે. આવા હતા. પરંતુ સત્સંગ થયો તો કેવા શરીર બને, મહારાજ આ ગરડામાં મારું કઈ નથી, એમ કૃપાનાથ આમાં મારી કોઈ સંપત્તિ નહીં. પહેલે જ દાડે કહી દીધું હતું અબલ બાપુ, પહેલે દાડે ગઢપુરમાં પગ મૂક્યો, આરતી ઉતારી કે મહારાજ આ સુધી ગરડું મારું હતું, આ બધો પરિવાર મારો હતો, પણ આજથી આ પરિવારે મારો નહીં, ગરડું મારું નહીં, હું મારો નહીં, બધું તમને કૃષ્ણ અર્પણ કર્યું. એટલે શુરવીરની વાત ન્યારી છે. માટે ભગવાનના ભક્તો શુરવીર બનજો. અને ખૂબ શુરવીર બન્યા પછી પણ શુરવીરતા ભગવાન પાસે, ભગવાન આચાર્ય મારી પાસે, એના સંતો પાસે, ભક્તોની પાસે ન વાપરી, ના દાસ બનીને વર્તવું. એના છે બધી શુરવીરતા વાપરી. બારે શુરવીરતા વાપરવી, ઇન્દ્રિય અંતઃકરણની સામે પણ શુરવીરતા વાપરીએ તો મહારાજ સુધી પહોંચવામાં કાંઈ કઠણ નહીં પડે. વચનામૃતમ 45 નું 5મું થયું. સહજાનંદ સ્વામી.